મિત્રો, જેવી રીતે દેશ વિદેશમાં ગુજરાતીઓની અને ગુજરાતી સમુદાયની ખૂબ જ સુંદર સુવાસ પથરાયેલી છે, તેવી જ સુવાસ પથરાય છે ગુજરાતી સાહિત્યની. કોઈ પણ સાહિત્ય લઈ લો, વર્ષોથી પ્રેમ, કરુણા, ભક્તિ કે પછી સહિષ્ણુતા અને સૌહાર્દનો સંદેશો ગુજરાતી સાહિત્યએ હંમેશા ભારતને આપ્યો છે, દુનિયાને આપ્યો છે. અને આજ સાહિત્યમાં સમયાંતરે વિવિધ પ્રકારની જાતિઓનું પણ મહત્વ રહ્યું છે. મધ્યકાલીન ગુજરાતમાં મુસ્લિમ કવિઓએ સાહિત્ય ક્ષેત્રે શું પ્રદાન કર્યું, આ રસપ્રદ વિષય પર હમણાં જ એક પરિસંવાદ યોજાઈ ગયો. આનું આયોજન થયું હતું શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર રાજકોટ અને સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ મેઘરજના સંયુક્ત ઉપક્રમે. આ પરિસંવાદના સંયોજક શ્રી અજયસિંહ ચૌહાણ સાથે વાત કરીએ અને જાણીએ કે મધ્યકાલીન ગુજરાતી મુસ્લિમ કવિઓનું સાહિત્ય આ સુંદર વિષય પર પરિસંવાદ આયોજન કરવાનો ઉદ્દેશ્ય શું હતો, કેટલા લોકોએ તેમાં ભાગ લીધો અને શું નિષ્કર્ષ નીકળ્યું. અજયસિંહજી, SBS ગુજરાતી પર આપનું હાર્દિક સ્વાગત છે.
નમસ્તે.
પહેલો જ પ્રશ્ન ઉભો થાય, તમે જે વિષય લીધો છે પરિસંવાદનો, મધ્યકાલીન ગુજરાતી મુસ્લિમ કવિઓનું સાહિત્ય, આ વિષય લેવા પાછળનો ઉદ્દેશ્ય શું હતો?
આ વિષય જયારે મનમાં આવ્યો ત્યારે એક બે વસ્તુઓ હતી. એક તો એ હતી કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર આપણે ત્યાં ઘણા બધા સંપ્રદાયો વિશે માહિતી મળે છે, જેમ કે જૈન સર્જકોએ કેવું સાહિત્ય રચ્યું, સ્વામિનારાયણ સંપ્રદાયના સાહિત્યકારોએ કેવું સાહિત્ય રચ્યું સંતોએ, પણ મુસ્લિમ કવિઓ જે મધ્યકાળમાં લગભગ 50 કવિઓ આ સમયગાળામાં થઈ ગયા, પણ એમના વિશે બહુ એટલી માહિતી આપણા જે ઇતિહાસના ગ્રંથો છે, સાહિત્યના ઇતિહાસના, એમાં ઉપલબ્ધ નહોતી. એટલે મને એક વિચાર આવ્યો કે આટલા બધા કવિઓએ આ સમયમાં સાહિત્ય સર્જન કર્યું હોય તો એની વાત થવી જોઈએ અને એ રીતે એનું એક સંદર્ભ સાહિત્ય ઊભું થવું જોઈએ, જેથી કરીને આવનારી પેઢીના અભ્યાસીઓને કામમાં આવે. પહેલી વસ્તુ તો આ હતી. બીજો મુદ્દો એક મનમાં એ હતો કે આજે ચારે બાજુ દુનિયામાં જે રીતે અસહિષ્ણુતાનો માહોલ છે, IS એને એ બધા જે આતંકવાદી જૂથો જે રીતે ઇસ્લામ ધર્મ ને જુદી રીતે દુનિયાની સામે મૂકી રહ્યા છે, એટલે મારે એ બતાવવું હતું કે ઇસ્લામ ધર્મ તો કેટલો સહિષ્ણુ છે, એના બધા સંતોએ કેટલી સહિષ્ણુતાની વાતો કરી છે અને આજે એનું જુદું સ્વરૂપ આખી દુનિયામાં આ લોકો દ્વારા રજૂ થઈ રહ્યું છે, તો એના કારણે એક આખી વાત નવી આ સમય બધાની સામે મુકાય, એ એક મુદ્દો અમારા મનમાં હતો. એટલે મૂળ આ બે કારણો હતા કે ઓછું કામ થયું હતું આજ સુધી જેથી એને પ્રકાશમાં લાવી શકાય, અને બીજું કે આ રીતે આ સમયની માંગ હતી કે આવા સમયે આ પ્રકારના વિષય ઉપર વાત થાય, જ્યારે ભારતમાં પણ વાતાવરણ દોહળાયેલું હોય અને વિશ્વનું પણ, ત્યારે આમાંથી કંઈક એવું મળે કે જેના કારણે આપણે દુનિયાની સમક્ષ મૂકી શકીએ આ વાત.
તો શું આ પરિસંવાદમાં બહોળો પ્રતિસાદ મળ્યો, કેટલા લોકોએ ભાગ લીધો?
આ પરિસંવાદમાં મને બહુ જ સારો પ્રતિસાદ મળ્યો, કારણ કે લગભગ 50 અધ્યાપકો ગુજરાત ભરમાંથી લગભગ 50 જેટલા અધ્યાપકો આ સેમિનારમાં આવ્યા અને લગભગ 150 જેટલા વિદ્યાર્થીઓ ગુજરાતની જુદી જુદી કોલેજોના અને અમારી કોલેજના, એમ કરીને એટલે 200 ઉપરાંત લોકો આ સેમિનારમાં આવ્યા અને એમણે પોતાના શોધ પત્રો, એટલે લગભગ 30 જેટલા અધ્યાપકોએ જુદા જુદા મુસ્લિમ કવિઓ લઈ અને પોતાના શોધ પત્રો આ સેમિનારમાં રજૂ કર્યા.
તો અજયભાઈ, આ જે શોધ પત્રો રજૂ થયા એમાંથી કઈ ખાસ વાત બહાર આવી છે?
ખાસ વાત તો એ બહાર આવી કે આપણા ગુજરાતમાં ઘણા બધા પદો એવા છે કે કંઠોપકંઠ ગવાતા રહે છે અને અમુક પદ તો એવા છે કે લગભગ દરેક ગુજરાતીના મોંએ હોય, પણ એના કરતા કોણ છે એ આપણે જાણતા ન હોઈએ. જેમ કે આ જ સમયમાં, એટલે મધ્યકાળમાં જ થઈ ગયેલા એક મુસ્લિમ કવિ જેનું નામ છે મીઠો દાઢી, અને એનું એક જાણીતું પદ છે, ઓઢાજી એમ મારા વાલાને વઢીને કહેજો રે, માને તો મનાવી લેજો રે મારા વાલાને વધીને કહેજો રે. તો આ આ જે પદ છે એ ગુજરાતના ગામડે ગામડે ગવાય છે, અથવા તો કોઈ પણ એવો લોક સાહિત્યનો કે ડાયરાનો એવો કોઈ પ્રસંગ નહીં હોય કે જેમાં આ ગવાતું નહીં હોય. તો આ ગીત એક મુસ્લિમ કવિએ ઓઝાજીને ઉદ્દેશીને, આપણે કૃષ્ણ અને એ આ જે સંવાદો છે ગોપીઓના એ જાણીએ છીએ, તો એને સંદર્ભે લખાયેલું આ ગીત એ એક મુસ્લિમ કવિએ લખાયું છે અને આખા ગુજરાતમાં એ કોઈક ને કોઈક રીતે ગવાય છે. તો આવા એક બીજા મુસ્લિમ કવિ છે શમસુદ્દીન બાબા, અને એમનું એક પદ છે આલી મોહે મુર્શિદ ભેદ બતાયો, રામ રહીમા કૃષ્ણ કરીમા એક નામ પૂછનાયો. તો રામ રહીમ અને કૃષ્ણની વાત કેવી રીતે આ શમસુદ્દીન બાબાએ કરી છે એ જાણવા મળી. એ ઉપરાંત બીજા એક જાણીતા કવિયત્રી છે રતનભાઈ, આમ નામ આપણને હિન્દુ લાગે પણ રતનભાઈ પણ મુસ્લિમ કવિયત્રી હતા, અને એમણે મારી કાયાના ઘડનાર કાચી રે રામ કેમ ગળી મારી કાયા મારા કાયાના ઘડનાર એમ કરીને આખી વાત કરી છે. તો આવા લગભગ જુદા જુદા જે બહુ જ ઓછા જાણીતા હોય આપણા લોકોમાં અને છતાં મુસ્લિમોમાં એમના બહુ મોટા ઉર્સ ભરાતા હોય, મુસ્લિમોને પણ ખબર ના હોય કે આ અમે જેના ઉર્સમાં જઈએ છીએ એ તો એક સમયના બહુ જ મોટા કવિ થઈ ગયા, સાહિત્યકાર થઈ ગયા. તો એવી ઘણી બધી વાતો આ આમાં આવી, અને નવી વસ્તુ એ જાણવા મળી કે ઘણા બધા મુસ્લિમ સંતો એવા હતા કે જેમના ગુરુ હિન્દુ હતા, તો ઘણા સંતો એવા હતા કે જેમના શિષ્યો પછી હિન્દુ બનેલા. તો આ એક પ્રકારનું જે આપણે સાંસ્કૃતિક આદાન પ્રદાન જેને કહીએ એની ઘણી બધી નવી વાતો આ પરિસંવાદમાં જાણવા મળી.
કોઈ કવિતાનું પદ જે આ સમયમાં રચાયું હોય અમારા શ્રોતાઓ સાથે ઘટન કરી શકશો?
હા બિલકુલ, આમ તો ઘણા બધા પદો એવા છે કે જેની વાત કરી શકાય, પણ એક પદ જેની મેં અગાઉ ઉલ્લેખ કર્યો ઓધાજી મારા વાલાને વળીને કહેજો રે, એ પદમાં એક એવો સરસ ભાવ છે, તો એની થોડી લીટી થોડી પંક્તિઓ આપની સમક્ષ પઠન કરું. ઓઝાજી એમ મારા વાલાને વઢીને કહેજો રે, માને તો મનાવી લેજો રે મારા વાલાને વઢીને કહેજો રે. મથુરાના રાજા થયા છો, ગોવાળુને ભૂલી ગયા છો, માને તીને મોલે જાતા છો રે મારા વાલાને વઢીને કહેજો રે. જમુનાને તીરે જાતા માખણ લૂંટી ખાતા, ભૂલી જાય જૂના નાતા રે મારા વાલાને વઢીને કહેજો રે.
અજયસિંહજી, શું આ પરિસંવાદમાં જેટલા બી શોધપત્રો રજૂ થયા તે બધાનું કાયમી સંભાળણું રહે અને ભવિષ્યમાં તેને સંદર્ભ તરીકે વાપરી શકાય તે માટે તેને પુસ્તકબદ્ધ કરવાની કે તેને કોઈ ઠોસ રૂપ આપવાની કોઈ યોજના ખરી?
હા બિલકુલ, આ બધા જે શોધપત્રો આવ્યા છે એમાંથી પસંદ કરેલા શોધપત્રો અને ઘણા જો બાકી હોય અમુક કવિઓ તો એના વિશે આપણા બીજા જે વિદ્વાનો છે એમની પાસે લેખો લખાવી અને આનું એક પુસ્તક હું સંપાદન કરવાનો છું, જે પુસ્તક શ્રી ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર પ્રગટ કરશે. ભવિષ્યમાં પણ દરેક અભ્યાસીને એ કામ લાગે એવી અમારી આખી એક અમારું આયોજન છે.
ગુજરાતી સાહિત્યના સંવર્ધનમાં અને જૂનું સાહિત્ય નવી પેઢી સુધી પહોંચે તે અંગે આપના જે પ્રયાસ છે તે સતત ચાલ્યા કરે અને ગુજરાતી સાહિત્યની આમર સેવા થાય તેવી શુભકામનાઓ.
થેન્ક યુ, આભાર, ખૂબ ખૂબ આભાર.